હવે ચોથી કથા છે એની સાથેની આપણે લિંક જોઈ લઈએ. ઉપરોક્ત બંને પ્રકારના જીવોને તેમના દોષોનું ભાન થાય તથા મુમુક્ષુ જીવ આવા કોઈપણ પ્રકારના ખોટા પ્રવાહમાં તણાઈ ન જાય તે અર્થે પરમકૃપાઉદેવે ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની જીવોના લક્ષણ અનુક્રમે ચોથી તથા પાંચમી ગાથામાં બતાવ્યા છે. તે પૈકી પ્રસ્તુત ગાથામાં ક્રિયાજળ જીવોની ઓળખાણ થવા અર્થે પરમકૃપાઉદેવે તેમના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે કે જેથી તેવા જીવો પોતાનું જડત્વ ટાળી મોક્ષ માર્ગની યથાર્થ આરાધનાના પંથે આગળ વધી શકે. ક્રિયાજળ જીવનું વર્ણન કરતા પરમકૃપાઉદેવ લખે છે, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાય, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડ આય. રાચતા એટલે મગ્ન રહેવું, મગ્ન. અંતરભેદ, અહીંયા ભેદ એટલે ભેદ જ્ઞાન, અંતરમાં ભેદ જ્ઞાન. જ્ઞાન માર્ગ નિષેધતા, નિષેધવું એટલે નકારવું, અને તે ક્રિયાજળ અહીં આવા ક્રિયાજળનું વર્ણન સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. પરમકૃપાઉદેવની આપણે આ જો શૈલી છે ને, એક ફ્લો છે. અને સાહેબે કીધું ને કે એ નોલેજ એક્સપાન્ડ થતું જાય એના વિશે. તો આગલી ગાથામાં, ત્રીજી ગાથામાં શું છે, એવું નામ ઉલ્લેખ થયો કે ભાઈ ક્રિયાજળ કોણ છે ને, શુષ્ક જ્ઞાન છે. અને એ લોકો આ મોક્ષ માર્ગ માને છે એવી ભ્રાંતિમાં છે, આવું વર્તમાન કાળની આ સ્થિતિ છે એમ સમજાવી, નામ ઉલ્લેખ કર્યો. હવે ચોથી અને પાંચમીમાં, તો ચોથામાં શું કરશે, ક્રિયાજળનું સ્વરૂપ આપણને સમજાવશે. અને સમજાવવાની પાછળનો હેતુ શું, તો એ સમજી મોક્ષ માર્ગે કઈ રીતે ચડી શકે એની પાછળનો હેતુ પરમકૃપાઉદેવનો છે. કારણ કીધું ને, કરુણા માત્ર કરુણા એટલે આ આમ કરે છે એમ નહીં, ત્યાંથી એ આગળ કઈ રીતે વધી શકે એવો એ સમજણ, પણ એની ભૂલ ક્યાં થાય છે, ક્યાં ચૂકી રહ્યો છે એને પકડાય એટલે સુધારી શકે. તો ત્રીજામાં બંનેનો નામ ઉલ્લેખ, ચોથામાં ક્રિયાજળનું સ્વરૂપ અને પાંચમામાં શુષ્ક જ્ઞાની, શુષ્ક જ્ઞાન. ઓકે, તો આપણે જોયું આળસુ નથી, ઘણી બધી ક્રિયા કરે છે. એક બાહ્ય ક્રિયા કરે છે, એક ખૂબ શાસ્ત્ર જ્ઞાન કરે છે, પણ કેમ કરી રહ્યા છે, આ વડે શું પ્રાપ્ત કરવું છે એ દ્રષ્ટિમાં નથી. માળાનું દ્રષ્ટાંત આપ્યું સાહેબજીએ કે આત્મભાવના ભાવતા જીવ લય કેવળ જ્ઞાનની માળા કરે, 108 વખત આ મંત્ર બોલે, પણ લખશું બસ મારી માળા પૂરી થઈ ગઈ. તો કે આત્મભાવના ભાવતા એટલે આત્મભાવના ભાવતા આત્મા ભાવમાં સ્થિર થવાનું છે એ જ લક્ષ ચૂકાઈ જાય છે. હું દેહાથી ભિન્ન એવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો આત્મા છું એવી જે આત્મભાવના થવી જોઈએ, અને એ આત્મભાવના વડે શું થવું જોઈએ, આત્મામાં સ્થિરતા થવી જોઈએ, આ લક્ષ ચૂકાઈ ગયો, પણ મારી માળા થઈ ગઈ. ઉપવાસ કરે, કોઈ કહે ને કે 16 માસ ખમણ, 16 ઉપવાસ માસ ખમણ, 180 દિવસના પણ ઉપવાસ થાય કરે, પણ એ વડે આત્મજાગૃતિ આત્મલક્ષ કરવાનો છે અથવા આત્માની નિકટ આવવાનું છે, કાયો ઉત્સર્ગ, કાયાનો ઉત્સર્ગ. તો દેહ ભાવ જે છે એ દેહ ભાવ જે છે એ મમત્વ છે એનો ત્યાગ કરવાનો છે, એ ભૂલી જાય, મારો કાયોત્સર્ગ થઈ ગયો. અર્થાત આ કાયોત્સર્ગ બધી જ ક્રિયાઓ વડે આત્માની નિકટ આવવાનું હતું, એ નિકટ આવવાનું જે હતું એ મેઇન લક્ષ્ય જ ચૂકાઈ ગયું. આત્મજાગૃતિ નહીં, આત્મલક્ષ નહીં, આત્મજ્ઞાનના લક્ષ્ય કરવાનું છે એ પણ ચૂકાઈ જાય છે. અને એટલે જ કીધું કે અધ્યાત્મનું જે મહત્વ છે, અધ્યાત્મની જે અગત્યતા છે એ ખોવાઈ રહી છે આ કાળમાં. હવે અહીં આ જે ક્રિયાજળ છે એને આ ખબર નથી. હવે આ વિવેક એને ક્યાંથી પ્રાપ્ત થશે? તો કે જો એ શાસ્ત્ર વાંચન કરે, સમજણ પ્રાપ્ત કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, ઇન શોર્ટ તો એ જ્ઞાન વડે એને ખબર પડે કે આ મારી ભૂલ થાય છે, મારે આ વિવેક કેળવવાનો. પણ એ કરે છે શું ભૂલ? જ્ઞાન માર્ગનો નિષેધ કરે છે. અર્થાત આ બધા બહુ અઘરા છે, આની કંઈ જરૂર નથી, એટલે મારે કંઈ કરવાની જરૂર નથી. જો શાસ્ત્ર વાંચન કર્યું હોત તો શાસ્ત્ર સાવધાન કરી શકત એને, અધ્યાત્મ પંથે અર્થાત મોક્ષ માર્ગે પાછળને ચડાવી શકત. પણ તેમને એ ગમતું નથી. એની અંદરની રહેલી ચેતવણી છે, એની અંદરની રહેલી સાવધાની છે એ સમજવી નથી. ઉલટાનું શાસ્ત્ર વાંચનની વાત આવે તો એને ઊંઘ આવે છે. આવી એની સ્થિતિ છે. અત્યારનો આ કાળ જે છે ને, એમાં ધર્મ શું છે ને એ જ લોકો ચૂકી ગયા છે. ધર્મની વ્યાખ્યા લોકો શું માને છે ખબર છે? ખૂબ ધર્મ ક્રિયાઓ કરે ને એટલે ધાર્મિક, શુભ ક્રિયા કરીને. એટલે અંદરમાં એ લોકોને એવું ઇક્વેશન છે, શુભ ક્રિયા ઇઝ ઇક્વલ ટુ ધર્મ. એને આપણે દ્રષ્ટાંત આપ્યું સાહેબજીએ કે છોકરા માટે કોઈ છોકરી ગોતતા ને, સગપણ નક્કી થાય અને તરત કહેશે કે ભાઈ છોકરી એકદમ ધાર્મિક છે. કેમ ધાર્મિક છે? એને ત્રણ અઠાઈ કરી છે. તો સાહેબજીએ કીધું કે ત્રણ અઠાઈ કરી એટલે શું? માત્ર એટલું જ જો લક્ષ આપીએ તો કે 24 દિવસ ભૂખ્યા રહ્યા છે. પણ માત્ર આટલું કરી લે, અંદરમાં શું છે તપાસવું જોઈએ ને કે ભૂખ્યા તો કોઈ સ્ટ્રોંગ વિલ પાવર વાળો હોય એ પણ. તો એને કઈ રીતે સીધું ધર્મ તરીકે મૂકી શકાય વગર એ જાણીએ કે અંદરમાં આત્મલક્ષ હતો કે ન હતો? એટલે વર્તમાનમાં શું થઈ ગયું છે? કોઈ પણ વ્યક્તિ ઘણી બધી શુભ ક્રિયા કરે એટલે તરત લેબલ આપી દે શું? એકદમ ધાર્મિક વ્યક્તિ છે. અને એટલે જ કીધું કે ધર્મની સમજણ નથી, એટલે કીધું કે મોક્ષ માર્ગ બહુ લોપ થઈ ગયો છે, ભૂલાઈ ગયો છે, ઢંકાઈ ગયો છે, લુપ્ત થઈ ગયો છે. અને આપણે જોઈએ કે એવું નથી કે યુવાનો ધર્મ નથી કરતા, યુવાનો ધાર્મિક પ્રવૃત્તિ ઘણી કરે છે, ઘણી ધાર્મિક પ્રવૃત્તિ. એ લોકો બધા મળીને સાથે મળીને સેવાની પ્રવૃત્તિ કરે, આ કરે, પણ માત્ર આ બાહ્ય ક્રિયા જ કરે છે. અંતરંગ લક્ષ એટલે સાહેબે એ સુંદર એક વાક્ય કીધું કે ઇન ધ મેડ પરસ્યુટ ઓફ પ્રેક્ટિસિસ મેન હેઝ લોસ્ટ વેલ્યુઝ બિહાઇન્ડ વેલ્યુઝ. કહું ગુજરાતીમાં, ક્રિયાકાંડના ગાંડપણ પાછળ, જો ગાંડપણ શબ્દ યુઝ કરે, ક્રિયાકાંડની ગાંડપણ પાછળ શું થયું? તો કે ગુણોની પાછળ જે મૂલ્ય હોવું જોઈએ ગુણોનું, એ ખોવાઈ ગયું છે. ગુણોની પાછળનું જે મૂલ્ય છે એ ખોવાઈ ગયું. કેમ? ગાંડપણ છે. ઘણી બધી ક્રિયા કરી, ઘણી જેટલી વધારે થાય એટલી હું ક્રિયા કરી લઉં, પણ આ બધા વડે મારા ગુણોમાં કંઈક થવું જોઈએ, ગુણોની વૃદ્ધિ થવી જોઈએ, એ લક્ષ્ય છે નહીં. એટલે જ એક ક્ષમતા ખોઈ ચૂક્યા છે આપણે. શેની? તો કે ગુણો, આપણે ધર્મ જે આંતરિક રૂપાંતરણ છે, અને બાહ્ય ક્રિયાનું જે મમત્વ છે એ વચ્ચેનો જે ભેદ પકડાવવો જોઈએ, એ ભેદ પકડાતો નથી. આંધળું મમત્વ ક્રિયા પાછળનું, પણ આંતરિક રૂપાંતરણ ઉપર લક્ષ્ય નથી. અને થાય છે શું? ઘણી બધી ક્રિયાઓ કરી સંતોષ માને છે, સુખી થઈ જાય છે, પણ ઊંડી અનુભૂતિનો પ્રયત્ન કરતો નથી. આઈ શુડ એક્સપિરિયન્સ સમથિંગ ઇનસાઇડ. મારે અંદરમાં એ શાંતિનો, એ આનંદનો, આત્મસુખ મારે અનુભવવું છે, એ લક્ષ્ય હોતો નથી. અને એટલે જ કીધું ને કે બાહ્ય ક્રિયામાં રાચતા, આ રાચતા વર્ડ શું કહે છે? રચ્યા પચ્યા રહેવું, રચેલા પચેલા રહેવું, મગ્ન રહેવું, અંતરભેદ ન કાંઈ, અંતરમાં કાંઈ થતું નથી. અને ગુરુદેવે યુથને કેટલું સરસ આત્મસિદ્ધિનું પૂજન જે કરતા હોય છે, આપણે થતું હોય છે, તો એ જ દ્રષ્ટાંત વડે આખું સાહેબ જે સમજાવ્યું કે આત્મસિદ્ધિનું પૂજનમાં નંબર લાગ્યો હોય અને મારે એ કરવાની હોય તો કેવો ડ્રેસ પહેરવો જોઈએ એ નક્કી કરે છે, પણ અંદરમાં કેવા ભાવ હોવા જોઈએ એ ક્યાં નક્કી થાય છે? કે મારે આવો ભક્તિભાવ જોઈએ છે, મારે આવું એલિવેશન જોઈએ છે, મારે અંદરમાં આવું ફિલિંગ આવવું જોઈએ. પછી સાહેબે કીધું કે બધું ચેક કરશે બરાબર, કે ભાઈ ફળ આવી ગયું છે કે નહીં, નૈવેદ્ય આવી ગયું છે કે નહીં, એ સ્ટેજની બધું મેનેજમેન્ટ કરશે. પણ અંદરના મેનેજમેન્ટનું શું? અંદરમાં હજી મારો ક્રોધ ગયો નથી, હજી મને કેટલી બધી વ્યાકુળતાઓ છે, કેટલી બધી ડિસ્ટર્બન્સ છે, એના ઉપર લક્ષ નથી. સ્ટેજ મેનેજ થાય છે પણ અંતર ઉપર લક્ષ નથી. એટલે આ કામ પરફેક્ટ થાય છે. બારમાં કેવો ડ્રેસ પહેરવો, બારમાં કેવું મેનેજમેન્ટ હોવું જોઈએ એ પરફેક્ટ છે. અને એટલે જ કીધું ને કે સેવા ઇઝ પરફેક્ટ, સેવા એ એકદમ વ્યવસ્થિત છે, અંતર અવ્યવસ્થિત છે, અંતરમાં ઇનપરફેક્શન છે, અંદરમાં કશાય છે, ક્લેશ છે, આવા રાગ દ્વેષના ભાવો છે, ક્રોધ છે, એના ઉપર લક્ષ્ય નથી. અને એટલે જ કીધું કે જો આપણે પણ બાહ્યમાં આ સેવા છે, પૂજા છે, એ બધી કાર્ય આપણે એકદમ પરફેક્ટલી કરશું, પણ અંતરંગ દશા ઉપર જો આપણું લક્ષ્ય નહીં હોય તો આપણે પરમ કૃપાઓ દેવના અનુયાયી હોવા છતાં પણ આપણે ચૂકી ગયા, આપણે ચૂકી ગયા, આપણે પરમ કૃપાઓ દેવને યથાર્થ રીતે ઓળખ્યા નહીં જો આપણે આ અંતરલક્ષ્ય ન થયું તો. ખાલી ફરક કેટલો છે કે થોડીક જુદા પ્રકારની ક્રિયાઓ આપણે કરી રહ્યા છે, પણ અંદરમાં શું થવું જોઈએ એ એના ઉપર પોતાના દોષ ઉપર લક્ષ્ય. એટલે શું થાય છે, સાહેબે એક દ્રષ્ટાંત આપ્યું કે બહારના કર્નલ્સ એટલે બહારનું જે છોતરું હોય એ પ્રાપ્ત કરીએ છીએ, પણ અંદરમાં જે છે ને મેઇન ચીજ એ જ ચૂકાઈ જાય છે. બાહ્ય ક્રિયાઓ કરીએ છીએ પણ અંદરમાં જે કામ થવું જોઈએ, અંતર ભેદાવવું જોઈએ, એ અંતર ભેદા અડતા અંદરમાં એ. અને એના માટે ગાંધીજીનું એક દ્રષ્ટાંત આપ્યું કે કેવું છે કે આપણે ધર્મના નામે પણ પોતાની ઈચ્છા પ્રમાણે જ બધું કરતા હોઈએ છીએ. ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકામાં હતા અને ત્યારે ખૂબ જ એમના પર પ્રભાવ પડ્યો ક્રિશ્ચિયાનિટીનો, અને એનું પાછળ પણ કારણ હતું, કારણ કે હિન્દુ ધર્મની અંદર એમને બધી ઘણી કુવૃત્તિઓ કુપ્રવૃત્તિઓ જોઈ, જેમ કે કીધું જાતિનો ભેદ, કાસ્ટ સિસ્ટમને બધું હતું, શુદ્ર અને બ્રાહ્મણને આવો ભેદભાવ એમનાથી સહન નહોતો થતો. અને એની સામે ક્રિશ્ચિયાનિટીનું એ વાક્ય જે છે શું છે, ઓલ આર ધ ચિલ્ડ્રન ઓફ ગોડ, બધા જીવો ભગવાનના છોકરાઓ છે, બાળકો છે. તો કેટલું સરસ. અને બન્યું એવું કે એના પછીનો જે રવિવાર હતો ત્યારે જે માસ હોય એટલે જે ગેધરિંગ હોય એ દિવસે આના પર પ્રવચન હતું અને ટોપિક પણ હતો આ શું, ઓલ આર ચિલ્ડ્રન ઓફ ગોડ. તેમને એટલું બધું થયું મન કે કેટલી સરસ વાત છે. અને હી વોઝ ઓન ધ વર્જ ઓફ ગેટિંગ કન્વર્ટેડ, ધર્મ રૂપાંતરણ કોઈ કરી નાખતે, કારણ કે એવી એવી ધર્મ સંકટમાં તેઓ હતા. પણ શું ઘટના બની, ત્યાં ગયા, એમને કીધું કે હા તમે ભલે અહીંયા આવ્યા છો, તમને અંદર તો અમે આવવા દેશું, પણ તમારે આ બ્લેક સાથે, તમને આમની સાથે નહીં પણ બધા બ્લેક લોકો છે એ લોકો સાથે તમારે બેસવું પડશે. ત્યાં તરત એમને વિચાર આવ્યો કે જો આની આખી ફિલોસોફી આના ઉપર છે કે ઓલ આર ધ ચિલ્ડ્રન ઓફ ગોડ, તો આવો ભેદભાવ કેમ. અને પછી ત્યાંથી રિટર્ન થયા, ક્યારે પણ તેઓ પાછા ગયા નહીં. એટલે જ કીધું ને કે આ બહારમાં ક્રિયા આવી કરે છે પણ અંદરમાં એના પોતાના ઈચ્છા પ્રમાણેનું વર્તન થાય છે, પણ આત્માર્થી જીવ છે, મુમુક્ષુ જીવ છે, એ ત્યાં અટકશે નહીં. એ કહેશે કે આ યોગ્ય નથી, મારા અંદરમાં ધ્યેય શું હોવો જોઈએ, મારે ક્યાં પહોંચવું છે એ મહત્વનું છે. હવે અમુક લોકો શું કરે ખબર છે, તેઓ લોકો આ બધું શું, આ બધું વિધિ નિષેધ, આમ કરવું ને આમ ન કરવું, આ બધા નિયમ ને આ બધી શિસ્ત, અમને અમે તો એકદમ સ્પિરિચ્યુઅલ છે, અમને આવું બધું આ રિચ્યુઅલ્સ ગમતા નથી. રિચ્યુઅલ એટલે નિયમો, આમ કરવું આમ ન કરવું એ બધા રિચ્યુઅલ છે, વિધિ જે કહીએ ને આપણે વિધિ, રિચ્યુઅલ એટલે વિધિ, અમને આવું બધું ગમતું નથી. પણ સરસ, એમને સામે જો ક્વેશ્ચન કરીએ કે ભલે તમે આ રિચ્યુઅલ્સ નથી કરતા બરાબર છે, પણ તમે વહેલા ઉઠો છો, નિયમિત પણ ઉઠો છો વહેલા, તો એ નિયમ થયો કે નહીં? અને નિયમ વગર તો બીજી કેટલી વસ્તુ, એક્ઝામ્પલ તરીકે સમજાવી કે ફૂટબોલમાં પણ નિયમો છે. ત્યાં તમે એમ નથી કહેતો કે કેમ આટલા બધા નિયમો છે. ડાયટિંગ કરવું હોય તો પણ અમુક નિયમો, વિધિ ફોલો કરવી પડે તો એનું. તો જીવનના એવા કેટલાય પાસા છે કે જ્યાં નિયમો બરાબર પાળીએ છીએ, પણ એક પ્રકારનું અંદર કહીએ ને આ અણગમો, એટલે કે અમારે આવું બધું કરવાનું. એટલે કેટલું સુંદર સાહેબે કીધું કે રિચ્યુઅલ્સ ન કરવા એમ નથી, રિચ્યુઅલ્સની અંદર સ્પી SPI એડ કરવાથી એ રિચ્યુઅલ શું બને છે? સ્પિરિચ્યુઅલ બને છે. એમ મારે આધ્યાત્મિક બનવું છે, મારે મોક્ષ માર્ગ ઉપર જવું છે તો મારે ક્રિયાઓ છોડવાની જરૂર નથી, પણ એ ક્રિયાની અંદર જે ખૂટતી વસ્તુ છે એ આત્મલક્ષ જે છે એ એડ કરવાની જરૂર છે. તો શાસ્ત્રમાં જ કીધું છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે આવા સાધનો કરવા જરૂરી છે. પણ જ્યાં ધ્યેય ચૂકાઈ જાય, લક્ષ્ય ચૂકાઈ જાય, એ ક્રિયા જે કરતા હોય છે એ ક્રિયાની પાછળની જે સમજણ અથવા તો એનો જે અર્થ છે એ ચૂકાઈ જાય, જાગૃતિ ચૂકાઈ જાય, ત્યારે આ ક્રિયાઓ યાંત્રિક બને છે, મેકેનિકલ. પણ એ લક્ષ્યમાં રાખવું જોઈએ કે આ જ ક્રિયાની અંદર જો સમજણ એડ થાય, એની પાછળ જે ધ્યેય છે એડ થાય, આત્મલક્ષ જો એડ થાય તો આ જ મોક્ષ માટે કાર્યભૂત થાય છે. કીધું ને ભૂલ ક્યાં થાય છે ક્રિયાજળની? તો કે બાહ્ય ક્રિયાઓ કરવામાં, એની ગણતરીમાં, એ બધામાં એ સંતોષાઈ જાય છે. આંતરિક રૂપાંતરણ પર એનો લક્ષ્ય નથી, આંતરિક રૂપાંતરણ કરતો નથી અને આંતરિક રૂપાંતરણ ઉપરનું લક્ષ્ય નથી, એની ઈચ્છા નથી, એને જંખતો નથી. તો સિમ્પલ, સંતોષાવાનું નથી બાહ્ય ક્રિયાની અંદર, માત્ર બાહ્ય ક્રિયા કરીને, પણ એની અંદર આત્મજાગૃતિ અથવા આંતરિક રૂપાંતરણ આપણે એડ કરવાની જરૂર છે. તો આટલા બધા એ શેના માટે કરે છે? 16 ઉપવાસ, માસ ખમણ, ઔષધ, દીક્ષા. કારણ કે જગત આ બાહ્ય ક્રિયાઓ જોઈએ છે, બાહ્ય આચરણ જોઈ અને જગત નક્કી કરે છે. એટલે સાહેબે કીધું ને યોગામાં પણ રૂમ પર કરતા હશે એકલા યોગા તો એટલું બેન્ડ નહીં થાય, પણ બધાની વચ્ચે કરતા હશે તો આવું કેમ થયું? કારણ કે લોકો જોઈ રહ્યા છે. એટલે જો લોકો માટે આપણે કરતા હોઈએ તો આપણે ધાર્મિક નથી, આપણે સાંસારિક છીએ. અને કીધું ને જ્ઞાન માર્ગ નિષેધતા, જ્ઞાન માર્ગનો શું કરે છે? નિષેધ કરે છે. શુભ ક્રિયા કરવાથી જો મને મોક્ષ મળી જતો હોય તો મારે આટલી બધી જ્ઞાન મેળવવાની, શાસ્ત્ર વાંચવાની જરૂર શું છે? કારણ કે એને અંદરમાં સેટ થયું છે શુભ ક્રિયા કરી ધર્મ થઈ ગયો. પણ એક સદગુરુ હોય તો આપણને પકડાવી શકે કે શુભ ક્રિયા એક વસ્તુ છે અને આંતરિક રૂપાંતરણ એટલે કે ધર્મ એ બીજી વસ્તુ છે. અને આ સમજણ જેને શાસ્ત્રમાંથી પ્રાપ્ત થઈ શકે, જ્ઞાન મળી શકે, એનો એ શું કરે છે? નિષેધ. પણ તર્ક કેવા જબરદસ્ત કરે છે. શું તર્ક કરે છે? એનો તર્ક શું છે? તો કે જો શાસ્ત્રમાં જ લખેલું છે કે 11 અંગ અને 9 પૂર્વ ભણેલા પણ મોક્ષ પામતા નથી અને સંસારમાં ભટકે છે, તો આવું શાસ્ત્ર વાંચન કરીને શું ફાયદો? તેની સામે સાહેબજીએ શું પ્રતિતર્ક આપ્યો? કે એમ તો શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે અનંતવાર જીન દીક્ષા લીધી છે, અનંતવાર આ બધી ક્રિયાઓ કરી છે, છતાં ભટકવાનું થયું છે, તો એ વસ્તુ કેમ ભૂલાઈ જાય છે? એટલે જેને પકડવું છે, જે કરવું નથી, જેને અઘરું લાગે છે, ગમતું નથી, એના માટે આવા તર્કો કરે છે. અને કેવું છે, જો શાસ્ત્રની માંથી બરાબર સમજણ પ્રાપ્ત કરે તો એમાંથી શું પ્રાપ્ત થઈ શકે? એને વિવેક પ્રાપ્ત થઈ શકે, ભેદજ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અર્થાત અહીંયા કીધું ને કે શાસ્ત્ર છે એ આત્માને, આત્મા ઉપર વધુ ભાર આપવો એની વાત આવશે, શરીર નહીં પણ આત્મા. અર્થાત કરો, ઉપવાસ કરો, પણ લક્ષ્ય શું હોવો જોઈએ? તો કે મારા અંદરમાં આહાર પ્રત્યેના જે રાગ દ્વેષના પરિણામ છે એ ઓછા થયા છે કે નહીં, એના ઉપર લક્ષ્ય આપો. આવું ક્યાંથી મળશે? શાસ્ત્રમાંથી. અને કરે છે શું? શાસ્ત્રનો નિષેધ કરી નાખે. દીક્ષા લીધી છે. દીક્ષા લેવી એટલે ઘર છોડવું, વસ્ત્ર બદલવા, ઘર પ્રત્યેનું, વસ્તુ પ્રત્યેનું મમત્વ છૂટવું જોઈએ, એવું જ્ઞાન શાસ્ત્રમાંથી મળી શકે એ શાસ્ત્રનો એ નિષેધ કરે છે. આયમ બિલ કરશે, ઘણી બધી આયમ બિલ કરશે, પણ આયમ બિલ વર્તે રસ ઉપર કામ કરવાનું છે. રસ વૃત્તિ મારી છૂટવી જોઈએ, આહાર પ્રત્યેના રાગદ્વેષના ભાવ જે છૂટવા જોઈએ એનો એ લક્ષ્ય રહેતો નથી. અર્થાત આ બધી સમજણ જેને શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય એ શાસ્ત્રનો પણ એ નિષેધ કરે છે. એટલે ત્રણ પોઈન્ટ આવ્યા, બાહ્ય ક્રિયામાં રાચતા રચ્યા પછી રહેવું, અંતરભેદ અંતરંગ પરિણામ ઉપર, અંતરંગ રૂપાંતરણ ઉપર કોઈ લક્ષ્ય નહીં, અને આ જે અંતરંગ પરિણામ ઉપર લક્ષ્ય કરાવી આપે એવા જે જ્ઞાન માર્ગ છે તો શાસ્ત્ર છે એનો એ શું કરે છે, નિષેધ કરે છે. તો આપણે ગાથા કહીએ. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદન કાય, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડ આય.